મથ્થીની લખેલી સુવર્ણ તેનો 12મો અધ્યાય 38ની કલમથી વાંચીએ. ત્યારે કેટલાય શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેને ઉત્તર દીધો કે ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે. પણ તેણે તેઓને ઉત્તર દીધો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યુના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહીં. કેમ કે જેમ યુના 3 રાત દડા મોટા માથાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દડા પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિનવેના માણસ આ પેઢી સામે ઉઠીને ઊભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે. કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો. પણ જુઓ, યુના કરતાં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે. કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાથી આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે. ઈશ્વર પિતા તેના વચનનો આશીર્વાદ કરે. આમેન.
આપણે જે વાંચ્યું તે યુના પ્રબોધક વિશે આપણે વાંચ્યું. જૂના કરારમાં ઘણા બધા પ્રબોધકો થઈ ગયા. યશાયા પ્રબોધક, અને જ્યારે યહોવા પૂછે છે કે હું કોને મોકલું, તો યશાયા પ્રબોધક કહે છે કે હું આ રહ્યો, મને મોકલ. પણ પ્રભુ તેને મોકલે તે પહેલાં એને શુદ્ધ અને પવિત્ર કરે છે, અને ત્યારે શુદ્ધતા પામે છે ત્યારે એ જોઈ શકે છે કે અત્યાર સુધી એ બીજાને દોષિત ઠરાવતો હતો, આજે એ કબૂલ કરે છે કે હું અશુદ્ધ ફોટોનો માણસ છું, પ્રભુ મારી પર દયા કર. જ્યારે પ્રભુનો આત્મા આપણી મધ્ય આવે છે ત્યારે આપણને આપણું ભાન થાય છે કે આપણે કોણ છે. પ્રભુ એ મૂસાને પ્રબોધક તરીકે નિમ્યો, અને મૂસા પ્રભુની આગળ કહે છે કે મને તો બોલતા આવડતું નથી, અને પ્રભુ કહે છે કે તારું મુખ કોણે બનાવ્યું છે, એ મુખ બનાવનાર હું છું, તું જા. અને છતાં પણ જ્યારે મૂસાએ માન્યું નહીં, ત્યારે તેના ભાઈ એનનને લઈને એ ઇસ્રાયેલ પ્રજાને અજાયબ રીતે એ મિશ્ર દેશની ગુલામીમાંથી છોડાવી લાવ્યો. દાનિયલ, શાદ્રાખ અને અબદનેગો તેઓ નબુખાદનેસરના રાજ્યમાં ગુલામ તરીકે લઈ ગયા, પણ એમણે મૂર્તિને નમ્યા નહીં, અને તેમની મારફતે અજાયબ જેવું કામ થયું, અને ઘણા બધાએ યહોવા પર વિશ્વાસ કર્યો. પણ આજે આપણે જે જોવાના છીએ એ તો યુના વિશે આપણે જોવાના છીએ. અને જ્યારે આપણે યુના વિશે જોવાનો વિચાર કરીએ છીએ ત્યારે તમે જુઓ તો ત્યાં આગળ માછલી એ લગભગ 4 વખત આ 4 અધ્યાયની અંદર શબ્દ વાપરવામાં આવ્યો છે. નિનવે 9 વખત વાપરવામાં આવ્યો છે. યુના 18 વખત વાપરવામાં આવ્યો છે. અને ગોડ અથવા તો યહોવા એ લગભગ 38 વખત આ 4 અધ્યાયમાં વાપરવામાં આવ્યો છે. અને આ તો યહોવાનું પુસ્તક, યુનાનું પુસ્તક, એ તો યહોવાનો પ્રેમ, યહોવાની કૃપા એ વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે. ઘણા બધાને આ માછલી માટે પ્રશ્ન થાય છે કે આવી તો કોઈ માછલી હોઈ શકે કે જે માણસને ગળી જાય અને 3 દિવસ સુધી એ ત્યાં આગળ જીવતો રહે. અને જ્યારે પ્રિન્સ્ટન સેમિનારના જે કામ કરતા હતા એમણે વિચાર કર્યો કે આપણે આ વસ્તુ માની ન લેવી જોઈએ, એટલે એમણે રિસર્ચ કરવા મૂક્યું. અને 1891માં જે ફોકલેન્ડ આઇલેન્ડ છે ત્યાં આગળ કહે છે જેઓ સ્પર્મ ફિશનું અથવા તો જે માછલી કહેવાય છે વેલ, સ્પર્મ વેલ માછલી, એનો જે શિકાર કરવા ગયા હતા તેમાં 2 માછીમારો દરિયામાં પડી ગયા, અને એક કહે છે એનું મૂર્તું એવો એ શોધી કાઢ્યું, પણ બીજાનું કહે છે એમને પત્તો લાગ્યો નહીં. પણ જ્યારે એમણે કે છે આ વેલ પકડી અને એને જ્યારે કાપી ત્યારે કે છે તેમાંથી એ માણસ કે છે અદમુઓ ત્યાં મળી આવ્યો. અને પાછળથી કે છે એનું જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે કહે છે કે મને આ વેલની માછલીના પેટની અંદર એક ઘર જેવું લાગતું હતું, પણ જ્યારે કહે છે મેં એના જે શરીરને અથવા તો એના આંતરણ અને કહે છે મોડ્યો અને કહે છે એ જ્યારે ચીકણું અને લસમણું લાગ્યું ત્યારે કહે છે હું ગભરાઈ ગયો અને મેં મારું મગજનું બેલેન્સ ખોઈ બેઠો. અને કહે છે એ માણસ જીવતો હતો અને 2 વર્ષ પછી ત્યારે એનું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું ત્યારે એને કહ્યું કે એ શરીરે ધોળો થઈ ગયો હતો, કારણ કે શરીર જે માછલીના પેટની અંદર જે એસિડ હતો એના લઈને અને એના માથાના વાળ એ બધા ખરી પડેલા હતા. અને આ વાત તેઓએ ત્યાં આગળ જણાવી. એ જ પ્રમાણે કે છે એટલાન્ટિક ઓશનમાં કેટલાક લોકો ફરવા માટે ગયા હતા અને એમની પાસે કૂતરો હતો અને આ કૂતરો પડી ગયો અને કહે છે 6 દિવસ પછી કહે છે આ માછલીને પકડવામાં આવી અને કહે છે જ્યારે એને કાપવામાં આવી ત્યારે એના નસકોરામાંથી આ કૂતરો એ કહે છે જીવતો ભસતો બહાર આવ્યો. અને એવું કહેવાય છે કે જ્યારે આ સ્પર્મ વેલ જે માછલી છે એ જ્યારે મરી જવાની થાય એ મરી ગયા પહેલાં કહે છે હંમેશા બેટની ઉપર રહીને કોઈ જમીનમાં જઈને એ ત્યાં આગળ કહે છે ઓકે છે અને એટલું બધું ઓક હોય છે કે કેટલા માઇલો સુધી એનું ઓક ત્યાં આગળ કહે છે પસરાઈ જાય છે. એટલે મારું એ કહેવું છે કે બાઇબલની અંદર ઘણા બધા ચમત્કારો થયા છે અને આ ચમત્કાર એ પણ યહોવા બાપ કરી શકે છે, ઘણામાં એનામાં એ શક્તિ છે. તમે જ્યારે યુનાના પુસ્તકમાં જ્યારે વાંચવા જાઓ ત્યારે તમને ખબર પડે કે પ્રભુ એને નિનવે મોકલવા માગતો હતો અને નિનવે જવાના બદલે એ તારસીસ જવા માટે ત્યાં આગળ નીકળી આવે છે. તમને ખબર છે કે ભાણમાં કેવી મુશ્કેલી થાય છે અને લોકો વિચાર કરે છે શા માટે આ બન્યું છે. અને છેવટે આ યુનાને તેઓ કહે છે નિછાણના ભાગમાંથી ઊંઘ તો શોધી કાઢે છે અને જ્યારે એને પૂછવામાં આવે છે ત્યારે કહે છે એ કેટલી સુંદર સાક્ષી ત્યાં આગળ આપે છે. જો યુનાનું પુસ્તક અને તેનો 1 અધ્યાય અને 9મી કલમમાં તમે વાંચો તો ત્યાં આગળ એ કહે છે કે તેણે તેઓને કહ્યું કે હું હિબ્રુ છું અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સૈન્યના દેવ યહોવાહનો ભક્ત છું. હિબ્રુ છું, યહોવાહનો ભક્ત છું, તો યહોવા એને જ્યાં મોકલે છે એ કરવા માટે કેમ એ તૈયાર નથી, શા માટે એ તાસીસ જવાને નાસી જાય છે. જો તમે ઇતિહાસ ખોલો અને જુઓ તો કહે છે કે આ જે સિરિયન લોકો આ જે નિનવે છે એ નિનવે એ જે અત્યારે ઈરાન ઇરાક અને સિરિયાની સરહદમાં આવેલું મુશાલ નામનું જે શહેર છે એ કહે છે નિનવે કહેવાતું હતું. અને આ નિનવેના લોકોને આ સિરિયન રાજાઓએ એટલા બધા હેરાન કર્યા હતા કે એ એમની વિરુદ્ધ હંમેશા રહેતો હતો. એવું કહેવાય છે કે એ જીવતા યહૂદીઓની ચામડી ઉતારી અને કહે છે ભીંત ઉપર લટકાવતો હતો અને કહે છે જે પ્રેગ્નન્ટ વુમન હોય લેડીઝ હોય એના કહે છે એ સ્ટમકને એ તલવારથી ચીરી નાખતા હતા અને બાળક તરફડીને મરી જતું હતું. અને આવા ભયંકર સિરિયનની સત્તા નીચે આ યુના એ પસાર થયો હતો, એનામાં પુષ્કળ ધિક્કાર હતો. એ મિસરીઓ એ સિરિયન લોકોને પુષ્કળ ધિક્કારતો હતો અને કહે છે એટલા માટે એ તેમને બચાવવા માગતો ન હતો. યુનાને ખબર હતી કે આ યહોવા એ તો કહે છે તમે 4 અધ્યાય અને તેની ત્યાં આગળ કે છે ચોથો અધ્યાય અને બીજા બીજી કલમમાં જો તમે વાંચો તો ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યુના 4:2, તેણે યહોવાને પ્રાર્થના કરીને કહ્યું કે યહોવા, હું તારી પ્રાર્થના કરું છું, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે મેં તને એવું કહ્યું નહોતું કે જેથી તારશીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી, કેમ કે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરુણા કરનાર દેવ છે, અને તું ક્રોધ કરવામાં ધીમો અને દયાળુ છે, અને એવો દેવ તે છે. અને એથી કરીને એ ત્યાં આગળ પ્રબોધ કરવા માગતો નહોતો. એને ખબર હતી કે જો હું આ પ્રબોધ કરીશ અને આ કહે છે નિનવેના લોકો પસ્તાવો કરે તો યહોવા તેનો નાશ કરશે નહીં, અને એથી કરીને એ ત્યાં જવા માગતો નહોતો. એને કોઈ પણ હિસાબે આ નિનવેના લોકો નાશ પામે એ ત્યાં આગળ માગતો હતો. અને આગળ આપણે જોઈએ તો કહે છે કે એ નાસી જવા માગતો હતો, એ ઈશ્વરનો ભક્ત હતો, તો એને એ ખબર હોવી જોઈતી હતી કે ઈશ્વરની નજરમાંથી તમે ક્યાં નાસી શકો છો. જો તમે ગીતશાસ્ત્ર એનો 139મો અધ્યાય અને તેના 7-12 ક્રમ હરીશભાઈ વાંચશે તો ત્યાં આગળ યહોવાની નજરમાંથી કોઈ નાસી જઈ શકતું નથી. યુના એ જાણતો હતો કે ઈશ્વરની નજરમાંથી નાસી જવું એ મુશ્કેલ વાત છે, અને એ જ્યારે એના માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવે છે અને એનું નામ આવે છે અને એને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે ત્યારે 3 દિવસ સુધી હજુ પણ એ નિનવે જવા માગતો નહોતો. એ હજુ પણ માગતો હતો કે 40 દિવસ આમ નામ પૂરા થઈ જાય અને નિનવેનો નાશ થઈ જાય એવું એ માગતો હતો. અને 3 દિવસ સુધી એણે પ્રાર્થના કરી નહીં, 3 દિવસ સુધી એના જીવનની અંદર જે વિદ્રોહ હતો, જે તિરસ્કાર હતો, એ તાંગડી 3 દિવસ ચાલુ રહે છે. અને તમે જુઓ કે જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે હરીશભાઈ 3 અધ્યાય આખો વાંચશે.
યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નિનવેને હું જે બોધ તને ફરમાવું તે બોધ તને કર. પછી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહુ મોટું શહેર હતું, 3 દિવસની મજલ જેટલો તેનો ઘેરાવ હતો. યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મજલ કરી અને પોકારીને કહ્યું કે 40 દિવસ પછી નિનવેનો નાશ થશે. નિનવેના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી નાના સુધી સર્વે તાટ પહેર્યું. નિનવેના રાજાને એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો અને પોતાનો જબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને અને પોતાના અંગે તાટ ઓળીને રાખમાં બેઠો. અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે નિનવેમાં સર્વત્વ ઢંઢેરો પીટાવે કે માણસ તેમજ ઢોર ઢાક તથા ઘેટા વકરા કંઈ પણ ચાખે નહીં, તેઓ ખાય નહીં તેમ પાણી પણ પીવે નહીં, પણ માણસ તથા પશુ બંને તાટ ઓળે ને તેઓ દેવની આગળ મોઢેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો જોર જુલમ બંધ કરે. આથી કદાચ દેવ પોતાના વિચાર પ્રતિને પશ્ચાતાપ કરે ને પોતાનો ઉગ્ર કોપ તચી દે, જેથી આપણો નાશ ન થાય. તેઓના કામદેવે જોયા કે તેઓ પોતાના દુષ્ટ આચરણ તજી દીધા. આથી તેઓ પછી વિપત્તિ આવવાને જે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં.
યુના એ કહે છે કે શરીરે એ સફેદ થઈ ગયેલો, માથાના વાળ હતા નહીં, એવો ને એવો એ પ્રભુનું જે પ્રમાણ હતું એ પ્રમાણે નિનવે જઈને ત્યાં આગળ લોકોને પ્રચાર કરે છે કે તમારા દુષ્ટ કાર્યોથી તમે પાછા ફરો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, અને લોકો કહે છે ત્યાં આગળ તાટ ફેરીને પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા અને કહે છે પોતાના પાપનો પસ્તાવો કરવા લાગ્યા. બીજો કાળવૃત્ત 7 અને 14 માં 14મી કલમ પ્રમાણે આ શક્ય બન્યું છે. બીજો કાળવૃત્ત 7મો અધ્યાય અને 14મી કલમ. જે પ્રમાણે કાળવૃત્તના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે તેઓ પાછા પડશે, પાપનો પસ્તાવ કરશે, તો હું તેમના દેશને સાજો કરીશ અને આ નિનવેના લોકોને યહોવા ઉગારી લે છે. 40 દિવસ જ્યારે પસાર થઈ જાય છે ત્યારે આ યુના કહે છે આ શહેરની ભાગોળે જઈને બેસે છે અને જુએ છે કે આજે 40 દિવસ પૂરા થયા છે, હમણાં આકાશમાંથી ગંધક પડશે અને નિનવેનો નાશ થશે, અને રાહ જોઈને બેસી રહ્યો છે કે હમણાં નાશ થશે. પણ એવું બન્યું નહીં, અને પ્રભુ ફક્ત નિનવાના લોકોને બચાવવા માંગતા હતા એટલું જ નહીં, પણ યુનાને પણ એનો ભક્ત હતો, પણ એને એ પણ યાદ દેવડાવવા માંગતા હતા કે પ્રભુ કેટલો દયાળુ છે. અને આપણે જોઈએ છીએ કે ત્યાં આગળ કહે છે કે લૂ જેવો પવન વાગે છે અને આ યુના કહે છે એટલો બધો કંટાળી જાય છે. બે વસ્તુ કે નિનવેનો નાશ થયો નથી અને અત્યારે એને લૂ અને ગરમ પવનના સપાટામાંથી પસાર થવું પડે છે. અને ત્યાં આગળ કહે છે કે આ નિનવેના લોકોને તું ન લેવા માગતો હોય તો તું મને લઈ લે. અને ત્યાં ઈશ્વર એની સાથે અજાયબ જેવી રીતે વાત કરે છે. ત્યાં આગળ કહે છે એક વેલો ત્યાં આગળ ઉગાડે છે અને આ વેલો એની આજુબાજુ છાંયો કરે છે. હું અત્યાર સુધી માનવા તૈયાર નહોતો કે એક દિવસની અંદર કેવી રીતે વેલો થાય, પણ તમે ચીચિયાની જો એડવર્ટાઈઝ જુઓ તો કેવા સરસ પાંદડા ત્યાં આગળ આવી જાય છે એકાદ દિવસમાં. અને ઈશ્વરની માટે આ શક્ય હતું. અને ત્યાં આગળ કહે છે કે આ વેલો એને છાંયડો કરે છે અને ત્યાં પછી એ કીડો ઉત્પન્ન કરે છે અને આ કીડો કહે છે એ વેલાનો નાશ કરે છે. અને એ બહુ જ ગુસ્સે હતો અને ઈશ્વરને એ ફરિયાદ કરે છે. ત્યારે ઈશ્વર કહે છે કે આ નિનવે નગરમાં 120,000 માણસો લગભગ ઘણા બધા એવા છે કે જેમને એનો ડાબો હાથ કયો અને એમનો જમણો હાથ કયો એની પણ એમને ખબર નથી, અને એ લોકોને કોઈએ યહોવાની સાક્ષી આપી નથી, કોઈને એમના વિશે વાત કરી નથી. અને કહે છે એમના પર મને દયા આવે એમાં શું ખોટું છે. અને ત્યાં આગળ આગળથી આપણને ખબર પડતી નથી કે શું થયું, પણ મને ખાતરી છે કે ઈશ્વરે અજાયબ રીતે યુનાને પણ એના પાપમાંથી ઉઘાડી લીધો. આજે આપણો ઈશ્વર દયાળુ છે, દયા કરવામાં ઉતાવળો છે, કોપ કરવામાં ધીમો છે, હંમેશા એ પાપને ધિક્કારે છે પણ પાપીઓ પર પ્રેમ કરે છે. આજે તમારી અને મારી આગળ કયું નિનવે આવીને ઊભું રહ્યું છે? કયા આપણા મિત્રની સાથે, કયા આપણા દુશ્મનની સાથે, કયા આપણા હિન્દુ અને મુસલમાન અને નોન ક્રિશ્ચિયનની અગેન્સ્ટ આપણું મન ખાટું થઈ ગયું છે? આપણે તેમનો નાશ થાય એ માટે આપણે હંમેશા આકરતાથી જોઈ રહ્યા છીએ. કયું નિન્વે એ તમારી અને મારી વચ્ચે છે? બદલો લેવાનું અહંકાર અદેખાય, કયું નિન્વે એ આપણી મધ્ય આવીને આજે ઊભું રહ્યું છે? આપણે એ નિન્વયને તોડી નાખીએ, ભાંગી નાખીએ, અને જેમ યુનાને પ્રભુએ દર્શન આપ્યું, ચેતવણી આપી અને યુનાએ પસ્તાવો કર્યો, એ જાતનું પસ્તાવિક હૃદય ઈશ્વર તમને અને મને આપે. તમારા અને મારા જીવનમાં શું એવા તોફાનો છે કે શાંત પડતા નથી? તો હું તમને યાદ દેવડાવું કે પિત્તર અને બીજા શિષ્યો જ્યારે હોડીમાં હતા અને તોફાન થયું અને પ્રભુએ એ તોફાનને શાંત પાડ્યું, ત્યારે પિત્તર અને શિષ્યો ગભરાઈ ગયા કે આ તે કેવો માણસ છે કે પવન અને સમુદ્ર તેનું માને છે. તમારા જીવનમાં અને મારા જીવનમાં જો બમણ છે, મુશ્કેલી છે, તો એ યહોવા આજે પણ એ આપણને એ અંધકારમાંથી, એ વાવાઝોડામાંથી બહાર લાવવાને માટે તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, એણે કાંઈક જનિત દીકરો આ જગતમાં મોકલ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે જ નહીં કે ફક્ત ખ્રિસ્તીઓ તારણ પામે, એ નહીં, પણ જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે અનંત જીવન પામે, એ માટે એણે એના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર આપણે સારું હોમી દીધો. યુના 3 દિવસ સુધી માછલીના પેટમાં રહ્યો અને પ્રાર્થના કરી અને નિન્વે ગયો અને નિન્વેલા લોકોને પસ્તાવાનું ત્યાં આગળ એણે જ્યારે આજ્ઞા કરી ત્યારે નિન્વેના લોકોએ તાળ ભરીને પોતાના પાપને એવો પસ્તાવો કર્યો અને ત્યાં આગળ નિન્વે બચી ગયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 દિવસ સુધી ઘોરમાં રહ્યા, સજીવન થયા. આજે તમારી અને મારી મધ્યે એ ચેલેન્જ છે કે શું આપણે આ યુનાની માફ, જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણ્યો નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યો નથી, એવા લોકોને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરવા માટે તૈયાર છીએ કે હજુ પણ આપણામાં એ નિન્વે વસ્યું છે? એ નિન્વે હજુ પણ આપણને આમ કરતા અટકાવે છે? આજે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેણે કહ્યું વધસ્તંભ પર કે બાપ તેઓને માફ કર, કેમ કે તે કંઈ તેઓ કરે છે તે તેઓ જાણતા નથી. તમે અને હું જાણીએ છીએ કે એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ગમે તેવા પાપ એ ભૂંસી નાખવાને અને તમને તેની ગોદની અંદર લેવાને માટે હંમેશા તૈયાર છે. શું તમે અને હું તેની પાસે આવવા તૈયાર છીએ? પ્રભુ ત્યાં આપણી રાહ જુએ છે. આપણે પ્રભુને આપણા જીવનો આપીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. વચનો સમજવા માટે તમારી મદદ કરો.